நமோ நுரை சௌரி அந்தானம் நமோ நுரை சௌரி தானம் நமோ நுரை சௌ ஆயிரியானம் நமோ நுரை சௌ உஜாயானம் நமோ நுரை சௌ திருதாவதி சாவணம் ஓமுகாரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின கமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவான் மகிழம் கௌதமோ மங்களம் குண்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமஸ்மரிஸ்மரான் સમય સાર નો ચોથો કવચ એની ટીકા ચાલે છે. એનું અહીં વજન ક્યાં આવ્યું છે જુઓ. જીન વચનસી રમંતી સ્વયં વાંત મોહા. જે કોઈ આત્મા જૈન વચન એટલે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, જેની એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણવાની શક્તિ પ્રગટ થઈ ગઈ છે, એવી શક્તિ પ્રગટ થઈ હોય ત્યાં વિતરાગતા નામ નિર્દોષતા નામ અકસાય ભાવ હોય જ. એવા વિતરાગની વાણી એમાં રમંતી શબ્દ લીધો છે. તો કહ્યું કે ભાઈ કઈ વાણીમાં રમતા કઈ આત્મજ્ઞાન ધર્મ ન થાય. વાણીમાં કહેલો શુદ્ધ આત્મા અંતર્મુખ દ્રષ્ટિનો જે વિષય પૂર્ણાનંદ અને અખંડ શુદ્ધ ચૈતન્ય પ્રભુ, એના અંતર રમતા સ્વયં વાંત મોહા સહજપણે અનાદિની વિપરીત માનતારૂપી શલ્ય એનો નાશ થઈ જાય છે. એ આવ્યું છે. હવે કે છે કે વિપરીત માનતા સમજાવતા ત્યાં કહ્યું વધારે કે ઉનકે મોક્ષ પહોંચને કા કાલ પરિમાણ હૈ, ત્યાંથી લેવું છે. જરી શાંતિથી વાંચે બાપુ, આ તો અંતરની વાતો છે ને. ભગવાન આત્મા એક સેકન્ડના અસંભાગમાં પૂર્ણ આનંદનું ધામ શુદ્ધ અનાદિ અનંત સચિદાનંદ સ્વરૂપ છે. પણ એની મોક્ષ દશા એટલે કે પ્રગટ દશાના કાળનું માપ છે. ક્યારે તેને મોક્ષ દશા પ્રગટે એવું એ કાળનું પરિમાણ, પરિમાણ એટલે માપ છે. યહ જીવ ઇતના કાળ વીતને પર મુક જાયગા, આ જીવ આ સમયે એટલો કાળ વીત્યા પછી મોક્ષ થશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. કેવળ જ્ઞાની પરમાત્મા એક નાનામાં નાના જેને સમય કહીએ એવા કાળમાં ત્રણ કાળ ત્રણ લોક સ્વ સહિત બધું બધા પદાર્થો એના ગુણો અને એની ત્રણ કાળની પર્યાયો એટલી અવસ્થા સહિત જેના જ્ઞાનમાં જણાય છે એના જ્ઞાનમાં આ જીવ આ સમયે આટલો કાળ વીત્યા પછી એમ શબ્દ છે ભાઈ. કીટના કાળ વીતને પર શબ્દ પડ્યો છે. એટલે કે આ જીવને આટલો કાળ ગયા પછી આ કાળે એની મુક્તિ અને મોક્ષ છે એવું કેવળ જ્ઞાનમાં નોંધ છે. એવું કેવળ જ્ઞાન પરમાત્માના જ્ઞાનમાં એનું જ્ઞાન નોંધ એટલે જ્ઞાન અર્થ કયો છે નોંધ એટલે સમજ. જ્યારે કોઈનો પ્રશ્ન ઉઠે ત્યારે ભગવાનના કેવળ જ્ઞાનમાં જયારે મોક્ષ થવાનો થાય એમાં અમારે કરવાનું શું રહ્યું? નહીં નરમભાઈ, હે મોહનભાઈ, બરાબર છે. આ પ્રશ્ન 72ના ફાગણ સુદના 13માં ઉઠેલો મોટો. ફાગણ સુદ 13 72 ની સાલ કેટલા વર્ષ ત્યાં 48 ઈયા નાય પાગણ આલે જો આય વળી સુદા લે થયો આય સુદ છે ને નોન સંપ્રદાયમાં એ પ્રશ્ન ઉઠ્યો એક વ્યક્તિનો ભગવાનના જ્ઞાનમાં જયારે ભણ્યું ત્યારે આપણો મોક્ષ છે આપણે નવ કોટીએ બ્રહ્મચર પાળીએ કે નવ વાળી બ્રહ્મચર કે નવ કોટીએ સંસારા કરીએ નવ કોટી સમજાય છે મન વચનને કાયાથી કરીએ કરાવવાનું અનુમોદન એવા નવ કોટીએ આપણે સંસારો કરીએ સંસારો સમજાય છેલ્લી સ્થિતિ સંલેખના અને નવ વાળી બ્રહ્મચર ચોખ્ખું પાળીએ તો પણ આપણે ધર્મ મુક્તિ નહીં થાય એમ કહેતા હતા એમ બે વ્રતો સાંભળ્યું 70માં દીક્ષા હતી બે વ્રતો આ વાત સાંભળી એક અક્ષર પણ કહ્યો નહીં ખ્યાલમાં એ વાત ખટકતી એમાં કુદરતે બોલવાનો પ્રસંગ આવ્યો કે વિછ્યા પાસે એક કેવું હરવા હરવા વિછેથી ઉઠ્યા હતા પ્રેમચંદભાઈના ગામમાંથી અને હરવા એક ગામ છે ત્યાં ગયા આ પ્રશ્ન ઉઠ્યો ભાઈ સર્વજ્ઞની વાણીમાં આમ ન આવે સર્વજ્ઞની વાણીમાં એમ આવે કે સર્વજ્ઞ જેને અંતર બેઠા જેની પર્યાયમાં અવસ્થામાં સર્વજ્ઞ આ કેવળ જ્ઞાની એવી વાત જેની પર્યાયમાં બેઠી એને ભગવાન કાળજી જ્ઞાનમાં બેઠા એને અનુસંસાર ભગવાને જ્ઞાનમાં ભાયો હોય જ નહીં ભાઈ આ પ્રશ્ન થયો અંદરથી આવ્યો હતો એ તો હવરા થઈ ગયો સંપ્રદાયમાં કીધું આ વાત મેં સાંભળવાના કામી નથી આ વાત ગુરુ કહેતા હોય તો એ ગુરુ નથી શાસ્ત્ર કહેતા હોય શાસ્ત્ર નથી સર્વજ્ઞની વાણી એની એવી હોય એનો દાખલો તેથી મેં સહેજ આપ્યો કે એ પ્રકારે ત્યારે ખ્યાલ હતો એ આપ્યો હોય ને ગત સુખમાલ છે ગત સુખમાલનો દાખલો અંતગઢ સૂત્રમાં આવે છે તે સૂત્ર બધા વાંચેલા બે વર્ષ દીક્ષામાં પછી દાખલો આપ્યો કીધું અમારા ગુરુજી હતા સંપ્રદાયના એ તો જરી ભદ્રિક ને બહુ કસાય મંદ ને ઈ એને તો એ વાત લાગી કે આ કઈ કહે છે કઈ બીજું પણ મમુક ને એ ન ઠીક લાગ્યું કીધું ભાઈ આ ગત સુખમાલ ભગવાનની વાણી સાંભળવા ગયા શ્રી કૃષ્ણના નાના ભાઈ એને હાથીને હોદે કૃષ્ણે ખોળામાં બેહારેલા અને વચમાં એક સોનાની દીકરી હતી રૂપાળી સુંદર દડે રમતી હતી અંતગઢમાં વાત આવે છે એને કૃષ્ણે એને પોતાની અંતિમમાં મૂકી દીધી કન્યાને ઉપર આને લઈ જાઓ અંતિમમાં આ ગસુકુમાર માટે લગ્ન થશે એ જ વખતે ગસુકમાં સાંભળવા ગયા હજી હવે ઓલી તો કન્યા મોકલે છે અને આ રસ્તામાં બને છે સાંભળતા ભગવાનની વાણી નેમનાથ પ્રભુએ દ્વારકાના બહાર ધ્વનિ છૂટી આંબળી પાવર ફાટ્યો ગસુકમાં લઈ અહો પ્રભુ હું આજે દીક્ષા દીક્ષિત થવાનો અભિલાષી છું ભગવાનના મુખમાં એ શબ્દ તો વ્યવહારના કથનો ત્યાં આવે છે ને નમસ્કાર અહા સોહમ દેવાણુ પ્યા મા પરિબંધક આ બધા શબ્દો મોઢે હતા ને તે રીતે બધું કંઠસ્થ બધું બત્રીય કંઠસ્થ હતું ભગવાનના મુખમાંથી એમ આવ્યું ભગવાન તો ઓમ ધ્વનિ હોય છે આવા શબ્દો એના હોતા નથી એ તો ધ્વનિ ઓમ હોય છે પણ એની શૈલીમાં એ કથન કરે છે ને શૈલીમાં અહા સોહમ દેવાણુ પ્યા હે દેવને વલ્લભ જેમ સુખરૂપ જેમ કરો પ્રતિબદ્ધ ન કરશો આ વાણી નીકળી ગસુકમાં ઘરે ગયા માતા પાસે આજ્ઞા લીધી માતા અરે હું બીજી માતા નહીં કરું હો માતા જણેતા રોવા લાગ્યા માતા રજા આપો અમે આત્માના ધ્યાનમાં ઉતરીને મુક્તિ કરવા માંગીએ છીએ અમે ચારિત્ર અંગીકાર કરવા માંગીએ છીએ માતા રોયા મા ખરીને બીજી મા રોવે એ હું હવે નહીં કરીએ. અમે બીજી માના ગોદમાં નહીં અવતરીએ મા, એમ ગસુકુમારે કહ્યું. આ બધા ભાઈ શબ્દો તેથી જ બધું આખું વાંચન ને કંઠસ ને બધું હતું ને એક એક શબ્દોનું. ત્યારે માતા રજા આપે છે, જાય છે ભગવાન પાસે, દીક્ષિત થાય છે, એ વખતે બીજી માગણી કરે છે. પ્રભુ આપની આજ્ઞા હોય તો દ્વારકાના મહાકાળ શ્મશાનમાં જઈ હું 12મી ભિક્ષુ પરિમા અંગીકાર કરું. એક એક નિયમ છે, એની વ્યાખ્યાના બી છે. 12મી ભિક્ષુ પરિમા કે જે અઠન કરીને ધ્યાનમાં રહે એને ઉપસર્ગને પરિસહ પડે, અને ચડી જાય તો કાં ગાંડો થાય, કાં મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, કાં રોગી થાય, એવા લખાણ અંદર. અને કાં જો ચડે નહીં ધ્યાનમાં રહે તો કાં અવધિ જ્ઞાન થાય, કાં મંત્ર જ્ઞાન થાય, કાં કેવ જ્ઞાન થાય. ઓલા ત્રણ ઓલા લીધા, એ ત્રણ આમ લીધા છે. એટલે ભગવાન પાસે માગે છે, ઓ પ્રભુ કીધું કેવી એની વાણી હશે, એ વાણીમાં શું એને સાંભળ્યું. અને જે શ્રીકૃષ્ણનો નાનો ગોદમાં બેઠેલો ભાઈ જેને લગ્ન કરવા માટે કન્યા ઘરે મોકલાવી, એ સાંભળવા જાય છે ત્યાં પાવર. વિતરાગની વાણી ભવ છેદક હોય ભાઈ. પછી દાખલા પાછા બે, એક ઉન્નતિમાં જન્મ દાખલો છે. ભક્ત પછખાયણ જીવી કિંગ ચણ એવો એક શબ્દ છે, એ બધું તેથી તો કંઠ હતું ને. આ તો મોતેની વાત છે. ભવ પ્રત્યાખ્યાન આહારનો ત્યાગ કરે એટલે અંદર અનુભાન સહિત એને ભવ છેદન કર્યો પાઠ, ભવનો છેદ કરે એમ પાઠ છે કીધું. જોવા તમે કહો છો કે નવ કોટી સંસાર કરીને ભવ છેદાય, આ વાણીમાં તો આમ છે. સમજાય છે કાંઈ? બે દાખલા આપ્યા હતા જી, બે બોલતા એનો બે દાખલા શાસ્ત્રમાંથી આપ્યા હતા. એક 29મો જન્મનો છે દાખલો છે, એક છે જેણે બ્રહ્મચર પાયું બ્રહ્મ બ્રહ્મ, આ એને મિચ્છતમ છેદ એવો પાઠ છે, એ પ્રશ્ન વાકરણમાં છે. એ બે પાઠ મૂક્યા મોઢાનો. જુઓ આ વાણી, એ જ વાણી જ્યાં જોઈએ ત્યાં પ્રવર્તન સારમાં 81 બાકી ગાથમાં નીકળી કે જે ભગવાને દ્રવગુણને પર્યાય જાણ્યા હતા, જે પૂર્વે એને પ્રગટ થયા હતા, એવા જ બીજા જીવો એના અર્યંતના દ્રવગુણને પર્યાય જાણે એનો મોહ નાશ થયા વિના રહે નહીં. આવે છે ને 80મી ગાથમ ભાઈ, જો જાણી અરહંતમ લવત ગુણત પછી હિં, સો જાણી અપાણ મોહ ખલુ જાય તસ્લયમ. જેણે સર્વજ્ઞની કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય ત્રણ કાળ ત્રણ લોક જાણે દેખે, એવું જેને કેવળ જ્ઞાનની પર્યાય જેને અંતરમાં જાણવામાં આવી, એ અપાણ જાણી, એ આત્મા જાણ્યા વિના રહે જ નહીં કે હું એના જેવો છું. ચંદ્રભાઈ જેની જીણી વાત પૂછાવો એના પછી તો નિયત જ્ઞાન કર્મ બહુ પ્રશ્ન ઉઠેલા સંપ્રદાયમાંથી થવાનું જે થાય છે ને સાંભળને ભાઈ. એક સમયનો કેવલ જ્ઞાન જેને ત્રણ કાળ ત્રણ લોક હસ્તામલ જ્ઞાનના પ્રકાશમાં જાણે, એવો અરિહંતનો આત્મા એની શક્તિઓને એનો વિકાસની દશા આ એટલે દ્રવગુણને પર્યાય જે જાણે તે અપાણ જાણી એને આત્મા ઉપર લખ જાય. ઓહો આત્મા આવો કે જેની પૂરણ પ્રગટ દશા જ્ઞાનની ત્રણ કાળ ત્રણ લોક જાણે, એ પર્યાયને જ્યાં અંતરમાં દ્રષ્ટિ કરવા જાય છે આવડી પર્યાયની શ્રદ્ધા, અલ્પજ્ઞની વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞને આશરે એવી પર્યાયની શ્રદ્ધા થતી નથી. અલ્પજ્ઞ છે ને પ્રાણી, તો એ વિચાર કરનારા, અલ્પજ્ઞની પર્યાયમાં અલ્પજ્ઞને આશરે સર્વજ્ઞની પર્યાય આવડી હોય એમ શ્રદ્ધા થઈ શકે નહીં. એ અલ્પજ્ઞની પર્યાયમાં સર્વજ્ઞ એવો પોતાનો સ્વભાવ એનો આશ્રય કરે ત્યારે અલ્પજ્ઞમાં સર્વજ્ઞની શ્રદ્ધા થાય. જેની વાત છે જરી મનભાઈ, એમને મેં આ કર્યું ને આ કર્યું એને નહીં હાલે, આ સંસાર સમજવું પડશે. બધું
એ અરિહંતના જેને કેવળ જ્ઞાન કહ્યું છે ને, કેવળ જ્ઞાનમાં નોંધ છે, નોંધ છે એટલે કેવળ જ્ઞાનમાં એ જ્ઞાન છે કે આ જીવને આ, આ જીવને આ, એવા કેવળ જ્ઞાનનો પર્યાય એક સમયના સામર્થ્ય વાળું એવી અનંત કેવળ જ્ઞાનનો પર્યાય રૂપ ગુણ અને એવા અનંત ગુણનો ધરનાર ભગવાન રહે, એવા કેવળ જ્ઞાનની પર્યાયને પ્રતીતમાં જ્યારે લાવે ત્યારે એને સર્વજ્ઞ, એ સર્વજ્ઞની મોક્ષ પર્યાયનું તત્વ આ તત્વમાં આવે છે કે નહીં? તત્વાર શ્રદ્ધાનું સમયતા હાથમાં મોક્ષ આવે છે ને, મોક્ષ શ્રદ્ધા કહો કેવળ જ્ઞાનની પર્યાયની શ્રદ્ધા કહો, એ મોક્ષ પર્યાય ને કેવળ જ્ઞાનની પર્યાયની શ્રદ્ધા ભરોસામાં જ્યાં લેવા જાય છે ત્યાં એનું વીર્ય દ્રવ્ય તરફ ઢળી જાય છે. સમજાય છે? કાંઈ વસ્તુમાં જે ચૈતન સર્વજ્ઞ પદ સત્વમાં પડ્યું છે એ સર્વજ્ઞના મોક્ષની પર્યાયની શ્રદ્ધા, પર્યાયને આશરે પર્યાયની શ્રદ્ધા ન થાય. એ સાત તત્વમાં પણ મોક્ષની શ્રદ્ધા જીવ દ્રવ્યનો આશ્રય થાય ત્યારે એની શ્રદ્ધા થાય. સમજાય છે? કાંઈ વાત એવી છે, આ તો અંતરની એમાં ત્રણ કાળના ક્યાંય ફરે એવી, પણ એ વાત મળવી મુશ્કેલ છે જગતને, કાને પડવી મૂળ વાત એ કઠણ થઈ ગઈ પડી અત્યારે, અને એનો મરમ સમજવા માટે તો એને ઘણો પ્રયત્ન અને પ્રયાસ. એટલે જ એને કેવળ જ્ઞાનમાં ફસું, આવું જેને થાય એને કેવળ જ્ઞાનનો પર્યાય દ્રવ્યના લક્ષ્ય પ્રતિ થયા વિના આ એને સમ્યક દર્શન થાય ને થાય, સમકી થાય ને મોહ ના કીધું ને, મિથ્યાત વિપરીતપણા એસે હૈ ઉસકો ગમા હૈ, ગમી જાય છે અને મિથ્યા ટળી જાય છે. સમજાય છે કાયામાં? પણ એ વાતો એવી છે, પેલા સાચા દેવગુરુ શાસ્ત્ર એ કોણ છે, એનું સ્વરૂપ શું છે, પછી એને કહેલી વાત પૂરણ શું છે, પૂરણ પર્યાયનું તાકાત કેટલી છે, એવી શ્રદ્ધા જેના જ્ઞાનમાં બેસે એને સમ્યક દર્શન થયા વિના, એને મિથ્યાત ટળ્યા વિના રહેને કેવળી એના અનંત અભવ દીઠા હોય નહીં. અને એ જ વાક્ય બાશીમાં ગાથામાં કહ્યું. સમજાણું કરો તમ સાથ છે ને, એ એસીમાં કહીને પછી એકાશીમાં રાગદ્વેષનો અભાવ કયો, સમ્યક દર્શનની વાત એસીમાં કહી અને એકાશીમાં રાગદ્વેષનો અભાવ. અલૌકિક વાત જે રીતે સિદ્ધાંતને સત છે એ રીતે શાસ્ત્રમાં મૂકવાનું છે. એ અંતરની વાતો, એ અંતરની વાતો એમણે પાઠમાં મૂકી છે. એસીમાં આમ કહ્યું કે જો જાણીય અરહંતમ દવત ગુણ પજવી સો જાણીય પાણ મો ખલું જાય તસલય. પછી કહ્યું જીવો વવગત મોહો જયારે મિથ્યા ટળીને સંકિત થયું ઉપલબ્ધો તચમ અપણો અપણા પોતાના આત્માનું ભાન થયું જહદી જદી રાગદોષે પછી જો રાગવે છોડે તો એને ચારિત્ર એટલે કર્મ લીધો. પછી કહીને એમ કહ્યું કે સવેવી અરહંતા અનંત અરિહંતો થયા છે થશે. આ બાશી ગાથા મહાસિદ્ધાંત અંતરના રહસ્યો જ ખોલી મૂક્યા છે. એકલા સવેવિયર હંતા તેણ વિધાણેણ ખવિદ ખમંસા, આ વિધિ વળી કર્મનો ક્ષય કર્યો છે, કેવલ જ્ઞાનની પર્યાય વાળો આત્મા અરિહંત કોણ, એના દ્રવગુણ પર્યાયને જાણી અને અરિહંતો એ કર્મનો ક્ષય કર્યો છે એનું જ્ઞાન ને શ્રદ્ધાને અનુભવ કરીને કિચ્ચા અથક ઉપદેશમ અને તેણે તેવો જ ઉપદેશ કર્યો છે. એની ઉપદેશની વાણીમાં ધ્વનિ આવે, આ તો સમજાવવા માટે અહીં લીધું જરી, વાણીમાં એમ આવે ને ઓહો અમે પણ પૂર્વે સર્વજ્ઞો થયા તેના દ્રવ્ય શક્તિવાન એની શક્તિ અને અવસ્થાનું અમને ભાન થઈ અને અમને સમ્યક દર્શન થયું રાગદ્વેષ ટાળીને અને સ્કેપ કેવળી થયા એમ એના ઉપદેશમાં આવે. જે કોઈ જીવ એ જ રીતે કરશે નિવાદા અને નિર્વાણ પામશે. કિચ્ચા ઉપદેશ અહીં તો એમ કહ્યું એવું પામીને જેણે ઉપદેશ એવો કર્યો તે નિવાદા તે નિર્વાણને પામ્યા. નમો તે સિંહ આચાર્યના હૃદયો ઉલશ્યા છે ને અંદર, ઓહો તારી ધ્વનિમાં પણ વિતરાગને સર્વજ્ઞ પણ પ્રીત્યું એ સર્વજ્ઞને વિતરાગ થવાની જ વાત એના કથનમાં હોય, અલ્પજ્ઞને રાગના નાશ કરવાની વાત હોય, એ કેવળ જ્ઞાનમાં નોંધ છે, એને સમજાવવા માટે છે. સમજાય છે? કાંઈ એ ઉપદેશ જ એવો થયો, એનો વાણી એવી નીકળી, અરે આત્માઓ અમારું સ્વરૂપ પર્યાય સહિત નિર્મળજી જેને જાણ્યું એને મોહનો નાશ થાય અને રાગદ્વેષનો નાશ કરીને એ પણ નિર્વાણને આ સર્વશાસ્ત્રના પદ્ધતિને કથનની રીતા છે. તેથી બાસીની ગાથામાં સમજાણું કાંઈ એમ નથી ત્યાં એને તમારા જ્ઞાનમાં થશે બાકી હવે બે હીરો એમ આપતું નથી. હે એમ બને નહીં એની વાણીમાં. વાણી આમ તો જેને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને કેવળ જ્ઞાન પહેલા જેને વિકલ્પ એવો હતો કે હું પૂર્ણ થાઉં પૂર્ણ થાઉં પૂર્ણ થાઉં પૂર્ણ થાઉં, સમ્યક થયા પછી પણ તો એના વાણ રજકણો પણ એવી ધ્વનિ સહજ એને ક્યાં કાકાજવી જ વાણી એવી નીકળે કે પૂરણ સર્વજ્ઞ થા પૂરણ સર્વજ્ઞ થા પૂરણ સર્વજ્ઞ. અલ્પજ્ઞને રાગનો અભાવ કરીએ પણ પછી પ્રશ્ન છે, પણ પૂરણ સર્વજ્ઞ થા ને પૂરણ વિતરાગ થા એવી વાણી વિતરાગની સહજપણે વિકલ્પ આવ્યો થો એવા પરમાણુ બંધાણા એનો ધ્વનિ એવો છૂટે એ વિતરાગની વાણી કહેવાય. સમજાય છે કાંઈ? એ બાપુ આ વાત એ આ તો જેને પરમાત્માની હારે કસરતું કરવી હોય એની વાતો છે. એ જ્ઞાનીની કસરત શાળામાં કોઈ દી આવ્યો નથી. સમજાય છે? આ બધા વ્યાયામ શાળા બધી કરે છે ને જ્યાં ત્યાં, એ કેવળ જ્ઞાનની કસરત શાળામાં એને આવ્યો નથી ને આવે એને કેવળ જ્ઞાન થયા વિના રહે નહીં. સમજાણું કાંઈ? અજર પ્યાલા છે આ, અગમ પ્યાલા પીઓ મત વાલા ચીની અધ્યાત્મ વાસા, આનંદ ઘન ચેતન રે ખેલે દેખે લોક સમાસા, આશા ઓરન કી ક્યા ચીજે જ્ઞાન સુધારસ પીજે. જેને સર્વજ્ઞ ભગવાન એના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા, લોકો રાજ શું નાખે ત્યારે હવે અમારે ફેરફાર કેમ થાય, એ થવું એ થાય છે. મુંડન ભાઈ, ભગવાન એ ભગવાનની વાણીમાં કહેલો ભાવ જ્યાં શ્રદ્ધવા જા ત્યાં પુરુષાર્થ સ્વભાવનો થયા વિના રહે નહીં. પણ એ ગતિ એના ખ્યાલમાં ન આવે ત્યાં સુધી શું થાય? એટલે લ્યો જયારે થવાનો થાય ક્રમબદ્ધ થાય એમાં હું છું, દરેક ગુણ ક્રમે થાય ક્રમે જ થાય આંબલને. અને શાસ્ત્રમાં બે નયું લીધી પ્રવચન સારમાં, કાળે મોક્ષ થાય અકાળે મોક્ષ થાય, એવો બે નયો છે, એની તકરારો અત્યારે ચાલે છે. અરે ભગવાન બાપા, એ જ્ઞાનીના પેટ ખવડવા એ કઠણ છે. કાળે મોક્ષ થાય જે સમયે કેરી પાકવાની તે સમયે પાકે કાળે આંબે, એનો દાખલો આપ્યો છે. કાળે જ મોક્ષ થાય, ત્યારે બીજો લીધો છે કે અકાળે પણ મોક્ષ થાય? ભાઈ એનો અર્થ બીજો છે, એ જ સમયે અનંત પુરુષાર્થ થઈને ભવનો નાશ થયો એવો એક ધર્મ તે સમયે ગણીને એ જ જીવને જેને કાળે મુક્ત થયો એ જ જીવને તે સમયે એક ધર્મ એવો ગણ્યો કે અકાળ. ધર્મ તો બે એક સમયમાં ભેગા છે, કોઈ અકાળે થાય ને કોઈ કાળે થાય, આગા પાછા એ વસ્તુનો સ્વરૂપમાં છે જ નહીં. નરનઈ વાતો તો ઝીણી છે ભાઈ આજની. અકાળ એટલે ત્યાં સંસાર તોડી નાખ્યો એવું જે વાત થાય છે એવો એક ધર્મ ગણ્યો એ સમય, અને છે તો તે કાળે જ મુક્ત કેવળ જ્ઞાન. આગો પાછો હોઈ શકે એ કેવળ જ્ઞાનમાં એ કાળની નોંધ છે. ચંદ્રભાઈ, પણ એ નોંધને નોંધ તરીકે સમજણમાં લે, સમજણમાં લે એને અર્ધપૂર્ગલ સંસાર કપાઈ જાય અને અલ્પ સંસાર. સમજાણું કાંઈ? તારી બાપુ ભાઈ કે છે એ ભગવાને ભાઈ જાણ્યો નહીં અકાળે મુક્તિ આ પાઠ છે. મોટા મોટા પંડિતો ભણ્યા કે છે, ભણેલા ભગવાન એ ભગવાનની વાણીના અર્થો સમજવા માટે પણ એ કરોડોપતિની દુકાને બેહીને એનું મુનિ પણ કરવામાં પણ મોટી જવાબદારી હોય છે. એ ઘાંચી 10 રૂપિયાનો પગાર દેતા હોય, 1 કરોડ રૂપિયાનો નોકર ન્યા થઈને મુનિ બેઠતો હોય છે, અને એની પાસે આશા રાખે કે 12 મહિને તમે કરોડપતિ છીએ, 5 લાખ પેદા કરીએ, પણ 10 રૂપિયાનો પગાર મળો, 5 લાખ ક્યાંથી કરાવી દઈશ તને. એમ સર્વજ્ઞ પરમાત્મા જેની 1 સેકન્ડમાં અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોક જોવાની જાણ્યા, એના જ્ઞાનમાં શું આવ્યું, શ્રદ્ધા શું, થીર શું, માર્ગ શું, એની પેઢીમાં સમજવ્યા વિનાનો બહે અને વાતનું ગોળા માર્યા કરે, એ ઊંધું નાખશે, દિવાળા કાઢશે. સમજાણું કાય? ભગવાનના પરમાત્મા ત્રિલોકનાથ જેના 100 ઇન્દ્રો પૂજે છે, ભાઈ આ કઈ આલી દુઆલીની વાતો નથી. 2 જણા ભેગા થઈને વાતો કરે કે આવો માર્ગ ને આવો માર્ગ. આ તો 3 લોકના નાથ સર્વજ્ઞ છે. એની સભામાં 100 ઇન્દ્રો વાઘ સિંહ ચંદ્ર સૂર્યના ઇન્દ્રો, ભવનપતિ વંતર જ્યોતિષના ઇન્દ્રો, વૈમાનિકના ઇન્દ્રો, નરેન્દ્રો, ચક્રવર્તી બૌદ્ધિક વાસુદેવ, આ મહા ભેજાના ફાટેલા અને કેટલા 3-3 જ્ઞાનના 3 ચક્રવર્તીઓ, એની સભામાં જે વાણી ભગવાનની આવે, બાપા એ વાણી કોઈ અલૌકિક છે. સમજાય છે? એ વાણીના ન્યાયોને સમજવા એ ઘણી જ એની યોગ્યતા અને પાત્રતા જોઈએ. આ આચાર કે ગ્રંથકાર અર્થકાર કહે છે કે ભગવાનના જ્ઞાનમાં આ જીવ આ મોગ જાશી નોંધમાં છે, એ એમના જ્ઞાનમાં છે, એમ જ થવાનું. થાય છે તેના કરતા કેવો જ્ઞાની નથી. સમજાય છે? એક વાર તો દેવચંદજી કહે છે કે નાથ, આ ચક્રવર્તીની આજ્ઞા કદાચિત ક્યાંક ખાનગી માનો ન માને, બહારમાં માને, પણ પ્રભુ તારી આજ્ઞા દ્રગુણને પર્યાય માન્યા વિના રહે નહીં. તારી આજ્ઞામાં જ્ઞાનમાં આવ્યું કે આ સમય આ પર્યાય, આ સમય આ દશા, એ જ રીતે થાય છે. તારી આજ્ઞા 3 કાળ 3 લોકમાં કોઈ ઓંઘાતી નથી. એટલે એવી જેને આજ્ઞા, આ જ્ઞાનનું આરાધન કર્યું, એવા જ્ઞાનનું જેણે કહેલા ભાવનું જેણે આરાધન કર્યું, ઓહો હો, આવો ભગવાન કેવળ જ્ઞાનની 1 સમયની પર્યાયમાં અનંતતા કેવળી જણાય, અનંતતા સિદ્ધ જણાય, અનાદિ અનંત પર્યાયના સહિત ગુણો સહિત દ્રવ્ય જણાય. અરે ભાઈ, જ્ઞાનનો 1 સમયનો પર્યાય, એને આદર દેવો. એને આદર જે પર્યાય, જે પર્યાયમાં તાકાત હોય છે. રૂપભાઈ સમજાય છે? આમાં કઈ જે પર્યાય આત્માની અવસ્થા આવા કે વિજ્ઞાનનો સત્કાર કરે ને પધરાવે. અને પહેલી ગાથામાં ભાઈ એ જ કહ્યું ને, સમય સાર વંદી તું સૌ સિદ્ધિ. અરે જીવો, અમે અનંત સિદ્ધોને અમારા જ્ઞાનની પર્યાયમાં થાપ્યા છે. એટલે એનો અર્થ કે અમે અલ્પજ્ઞ દશામાં અનંત સર્વજ્ઞોને થાપ્યા, અમારું વલણ અંતરમાં થઈ ગયું છે. શ્રોતાઓને કહે છે પહેલી ધડા કે પહેલી ચોંટે, અરે શ્રોતાઓ, અમારા શ્રોતા એને અમે કહીએ છીએ કે જેના જ્ઞાનનો અલ્પજ્ઞ પર્યાય વિકાસ હોવા છતાં એ સર્વ અનંત સિદ્ધો અનંત સુધી અત્યાર સુધી અનંત કેવળીઓ થયા, 6 માસ ને 8 સમયમાં 600 ને 8 મુક્તિ પામે એવા અનંતા પૂતગળ પરાવર્તન થઈ ગયા. કેટલા હોય? 1 પૂતગળમાં અનંતા ભાગમાં અનંતી 24 જાય, એમાં અનંતા મોગ જાય, એવા એવા અનંત 1 પૂતગળ પરાવર્તન, એવા અનંતા પૂતગળ પરાવર્તન. પૂતગળ પરાવર્તન નો આમ જાય તો પરમાણુમાં પલટો, દરક્ષેત્ર કાળ ભાવનો પલટો કરી છે, અનંતવા થઈ ગયું. એવા અનંત આ પૂતગળ પરાવર્તનના ભેગા થયેલા સીધો શું કહ્યું સમજાવું આમાં ધરું નહી. એ સિદ્ધના અનંતા સિદ્ધો જે વિરાજમાન છે એને જ્ઞાનની પર્યાયમાં અમે પધરાવીએ છીએ. કે હા હા, એ કેવળ જ્ઞાની 1 નહીં પણ અનંતા સિદ્ધો અત્યાર સુધી થયા, એ બધાને તારી પર્યાયમાં પ્રતિષ્ઠા 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 કરીએ. અત્યારે કમાર છે એટલે કેવો જ્ઞાન નથી, પણ અમે તારી પર્યાયમાં પ્રતિષ્ઠા કરીએ છીએ ને. હવે તું સાંભળ, એ બધું ખરી જશે ને સમ્યક દર્શન જ્ઞાન થઈને ચારિત્ર ને કેવું જ્ઞાન થઈશ તને. સમજાય છે કાંઈ? એ સમયસાર એટલે તો કોઈ કેવળ જ્ઞાન, સમયસાર એટલે કેવળ જ્ઞાનનું વાચક, અને કેવળ જ્ઞાનમય પ્રભુ ભગવાન એનો વાચ્ય, હા વાચક શબ્દો એની અંદર અપારતા અપારતા કેવળ જ્ઞાનના પેટ ભેડ્યા છે. કે છે એ ઇતના કાળ વીતને પર, એમ શબ્દ છે ને, તો આટલો કાળ યોજે જાણ્યો છે કે નહીં? હે, આ જીવનો આટલો પેલું કહી ગયા થાય કે અનંત સંસાર જીવ કે ભ્રમતી હુઈ જાતા હે, પેલો શબ્દ છે ઉડામાં ભાવાર્થના છે ને, ભાવાર્થ અનંત સંસાર જીવ કે ભ્રમતી હુઈ જાતા હે, એ નીચાઈ કરી નાખ્યું કે ઇતને કાળ વીતને પર, એમ લેવું. અનંત કાળ વીત્યો જીવ પર સંસારની દિશાનો એ ભગવાને જાણ્યો, અને આ સમય મુક્ત થશે એ પણ ભગવાને જાણ્યો, અને આજથી અનંતકાળ સુધી સિદ્ધપણે રહેશે એ પણ ત્રણ કાળ ત્રણ લોક જ્ઞાનમાં જણાણા, એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. હા હા હા, અજીવ સંસાર મેં ભ્રમતે ભ્રમતે જબી અર્ધપુદ્ગલ પરાવર્તન માત્ર રહેતા હૈ, એટલે થોડો કાળ અર્ધપુદ્ગલ છે, જબી સમ્યક ઉપજને યોગ હૈ, ત્યારે આ કેવળ જ્ઞાને આ કહ્યું એવી વાત એને ત્યારે બેસી જાય. ઇસકા નામ કાળ લબ્ધિ હૈ, એનું નામ કાળ લબ્ધિ કહેવાતા, કાળ લબ્ધિ એને કહેવાય જે સ્વકાળે એનો કેવળ જ્ઞાન થવાનું, અર્ધપુદ્ગલની અંદરમાં સંકિત પામી અને થવાનું, એ બધું ભગવાનના જ્ઞાનમાં આવ્યું. અર્ધપુદ્ગલ સંસાર હોય ત્યારે આ વાત એના જ્ઞાનમાં બેસે, ત્યારે કેવળીનું જ્ઞાન એને બેઠું અંદરમાં. યદ્યપિ સમ્યકતરૂપ જીવદ્રવ્ય પ્રણમતા હૈ, જો કે ભગવાન આત્મા પોતે સમ્યક દર્શનની પર્યાય રૂપે પરણમે છે. આત્માનો સાક્ષાત કરવામાં પર્યાય તો પોતાની જ પરણમે છે. ભગવાન આત્મા અંતર્મુખ થઈ અને આખું પરમ સત્ય કેવળ જ્ઞાનનો કંદ એની પ્રતીતના સમ્યક પ્રત્યક્ષ વેદનના પ્રતીતમાં પોતે જ પરણમે. તથાપી કાલ લબ્ધિ કે વિના કરોડ ઉપાય જો કીએ જાય તો બી જીવ સમકતરૂપ પરણમન યોગ નહીં, એને પુરુષાર્થ અને કાળ પાંચે સમવા એક સમય મળવા જોઈએ, મળવા જોઈએ ને મળે જ. જેને કાળ પાક્યો એને ચારે પુરુષાર્થ સાથે હોય, પુરુષાર્થ સ્વભાવ નિયત ને ભવિત્રતા બધું એ સમય કાળ આવી બધું હોય. સમજાય છે? કાંઈ એક કારણ હોય ને બીજા ચાર કારણ હોય એમ બની શકે નહીં. કે છે કાળ લબ્ધિ કે વિના કરોડ ઉપાય જો કીએ જાય તો ભી જીવ સમક દુરપરિણમન યોગ નહીં, એસા નિયમ હૈ. ઇસે જાનના કે સંકેત કહું વસ્તુ યત્ન સાધ નહીં, એટલે હું આમ પુરુષાર્થ કરું કર્તૃત્વ બુદ્ધિ આમ કરું એવા કર્તૃત્વ બુદ્ધિ એ વાત છે, સહજ સાધ છે, સહજ રોગ છે. આ કરું હું આમ કરું એવો વિકલ્પ કરે ને હું આમ કરું, હું સંકિત માટે આમ કરું એવો જે વિકલ્પ, એવું પણ જ્યાં કર્તૃત્વ પણ રહેતું નથી ત્યાં સહજપણે સમ્યક દર્શન થાય છે. સમજાણું કાંઈ? સમ્યકત્વ વસ્તુ યત્ન સાધ નહીં, યત્ન સાધનો અર્થ આટલો લેવો કે એકલો વિકલ્પના પુરુષાર્થ દ્વારા કર્તૃત્વથી કરવું એમ નથી, પણ સહજ યત્ન એકલો પુરુષાર્થ જુદો પાડીને કામ કરું એવું નથી, સહજ પૂર્ણ આનંદ પ્રભુ દ્રવ્ય ગુણે જેમ સહજ છે એમ પર્યાયમાં એ કરું આમ આમ પુરુષાર્થ કરું એવો પણ કર્તૃત્વ વિકલ્પનું છૂટી જઈને સહસ સાધ્ય સમ્યક દર્શન પામી શકાય છે. લેવા તો હતો કલશ્યો પૂરો. સમજાનો આવ્યું એટલું આવ્યું, રહી ગયું એ રહી ગયું એ કઈ. એમાં તો મોટો દરિયો ભર્યો છે ને, એમાં જ વાંધા આખા ઉઠાવ્યા છે ને જગતે. હવે છઠ્ઠો કલશ, એ છઠ્ઠો છઠ્ઠો પાંચમો વંચાઈ ગયો છે બપોરે. હવે એ સમ્યક દર્શન શું ચીજ છે, એ તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન, અને એનું શું સ્વરૂપ છે, એની વ્યાખ્યા છઠ્ઠા કોષમાં વિસ્તારથી કહે છે. એકત્વે નિયત શુદ્ધ નયતો વ્યાતું યત્શું આત્મન પૂર્ણ જ્ઞાન ગણશ દર્શન ઇહ દ્રવ્યાંતરે દેવ પૃથક સમ્યક દર્શન મય તદદેવ નિયમાત આત્મા ચ તાવાનયમ તન્મુક્ત્વા નવ તત્વ સંતતિ ઇમાં આત્માયમ એકો અસ્તુ. ન શબ્દ અમને વ્યાખ્યા છે, ન એટલે અમને, ન એટલે નકારનો અર્થ નથી, ન એટલે અમને, ન નર 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 થઈને મનુષ્ય ને મનુષ્ય થઈને આત્મા, અમે ન એટલે અમે આત્મા. અમને આવો અભેદ સ્વભાવ પ્રાપ્ત થયેલ છે સંન્યાસ, પણ વિશેષ અભેદની પ્રાર્થના. એનો પહેલી શબ્દાર્થ ખંડાન્વય સહિત અર્થ, દરેક શબ્દનો ભેદ પાડીને સંબંધ વાળું વાક્ય શું છે એ સહિત એનો અર્થ. મોટી કોર્ટ હોય એમાં કેટલી સભ્યતાથી એને સાંભળવું ને વાંચવું પડે છે નહીં. તો આ તો ભગવાનની કોર્ટના ન્યાય, સર્વજ્ઞ પરમાત્મા બાપુ એ કોઈ નાની સુની વાત નથી. પણ હવે એ માચમ ન આવે, સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા જેના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ થઈ ગયા, એના એની વાણી અને એના ભાવો અચિંત અલૌકિક છે. એ આત્મા અંદર ડોલી ઉઠે જેને સાંભળીને જેને, અને ત્યારે એને સાંભળ્યું કહેવાય. કાલેચરી કહ્યું તું એલા મૂંગા બેરામભાઈ, અરે જીવ અનાદિનો વસ્તુના પરમ સત્યને સાંભળતો નથી તે બેરો છે. બરાબર છે માસુભાઈ, કાલ કહ્યું તું છે જ કહ્યું તું પાછો બેઠા હતા. આ તો બિચારા મૂંગા બેરા શરીરના છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણાનંદ કોણ છે, એને પહોંચવાની વાતો જે સાંભળતા નથી, બંધ કરી દીધા કાન, પરમ સત્યને બેરા છે, અંતર બેરા છે. અને એવી પરમ સત્યની વાતો જેને બેઠી નથી ને કહેવાની રીતમાં આવતી નથી એ બધા મૂંગા છે. માસુભાઈ કહ્યું છું ને, મને તો વૈરાગના કારણે હતા મૂંગા બેરા જોઈને. હા 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 હા, આવા મનુષ્ય પણ ઓલો એક છોકરો મોટો નતો, 14-15 મારો દેખાવડો ઓલો, પણ મૂંગો મૂંગ મૂળ તો આ કાને સાંભળ્યું નથી એટલે સંસ્કાર જીભના વળાવકાના હોતા નથી, એટલે કઈ બેરા બોલતા ન હોય એવું કઈ નથી. એને એ જાતના સંસ્કાર પડે તો વાણી પણ હોઈ શકે. કાને બેરા એટલે સાંભળે નહીં, સાંભળ્યા વિના સંસ્કાર. આ ક આ ઘડિયાળ, આ જ્ઞાન, આ ગુરુ, આ આનંદ, આ ગો, એ શબ્દ તો પડ્યા નથી. પડ્યા વિના એની આકૃતિના સંસ્કાર બોલવામાં હોય ક્યાંથી? પણ એ જાતના સંસ્કાર હોય તો એનામાં ઉઘાડ છે, પચેન્દ્રી છે કે ત્રણેન્દ્રી નથી. ભાઈ કાલે પ્રશ્ન કર્યો હતો કે આંખ્યું નથી એ ચાર ઇન્દ્રિય કહેવાય કે નહીં? એમ કે ઇન્દ્રિય ઓછી કહેવાય નહીં ભાઈ આપણું રમેશભાઈ છે ને દિનેશ. પાંચ પાંચ ઇન્દ્રી છે, એ મૂંગા નહીં પાંચ ને બેરા નહીં પાંચ, આંધળા નહીં પાંચ. એને આત્મામાં પાંચ ઇન્દ્રિયનો લબ્ધ ઉઘાડ રૂપ લઈને આવ્યો છે. એ તો બહારના સાધનો નિમિત્ત ઓછા ને એના ઉપયોગનું પરિણમન એ જાતનું નથી, ઉપયોગની પરિણમનની લાયકાત પોતાને કારણે નથી, એટલે આવા નિમિત્ત છે. એ આંધળો છે માટે ચૌરંગરી છે, બેરો ને મૂંગો માટે કાન અને એનો ઉઘાડ અંદર નથી, એમ નથી. એમ ભગવાન આત્મા અલ્પજ્ઞ છે વર્તમાન, એથી એના સ્વભાવમાં સર્વજ્ઞ પદ નથી, એમ નથી. સમજાય છે? કાંઈ વસ્તુ વસ્તુ પોતે જ્યાં વસ્તુ સ્વભાવ જ્યાં છે, આદિ અંત વિનાનું સત્વતત્વ કે છે કે એવું જે ભગવાન આત્મા આચાર મહારાજ પોતાની વાત મૂકીને વાત દુનિયાને સંભળાવે છે કે તત નયમ એક આત્મા અસ્તુ, એ કારણ હમે અહીંયા વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય પદાર્થ, અમારે તો ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એક જ હો, અમારે નવતત્વના ભેદ જોતા નથી, રાગ જોતો નથી, શરીર નહીં, વાણી નહીં, કર્મ. આગળ આવશે, હજી આવશે, નવતત્વનો અનુભવ પણ મિથ્યાત છે, ઘણી વાત ઝીણી છે. ભેદ છે ને, ભેદ વસ્તુમાં ક્યાં ભેદ છે? અમને તો ઓહો તત એ કારણે, પણ ચોથી ગાથા પાંચમી કીધી હતી ને, એનો પર વિરહિતમ છેલ્લો શબ્દ હતો ને, દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મ રહિત ભિન્ન, એવો આત્મા એ કારણે અમે, ઓલો ન શબ્દ છેલ્લો હતો, એ છેલ્લો ન, એ અમે કીધું છે એમાં, અમને અયમ એકો એ છેલ્લા શબ્દ છે. ય વિદ્યમાન અયમ શબ્દ કહેતા વિદ્યમાન અયમ એટલે આ આ આ એ હયાતી બતાવે છે, આ અમને, આ અમને વિદ્યમાન ભગવાન ચૈતન સત્તા આનંદનું ધામ પૂર્ણાનંદનો ભરેલો ભગવાન અમને આ ટકેલું વિદ્યમાન. એકનો અર્થ જોવો, કહેજો એકો શબ્દ કહ્યો છે ને, એક એટલે શુદ્ધ, કારણ કે અશુદ્ધતામાં અને પર્યાયોના ભેદમાં અનેકતા આવે છે, એથી એક એટલે શુદ્ધ. સમજાય છે? આમાં આ તો કળશોની ટીકા તો એને પેટ ખોલીને પહેરા મારે કેવું જ્ઞાન, એવી ટીકા હતી પંક્તિ ટક્યા. ચંદુભાઈ કહેતા કે આ તો નવું સમય સારખે. આ હા હા ભાઈ ધીરો થા બાપા, શાંતિથી સાંભળા, એ વાતો કોઈ અલૌકિક ના ઘરની છે. કે છે આ વિદ્યમાન ચૈતન પિંડ પ્રભુ અનંત અનંત શુદ્ધ ગુણનો એક પિંડ, એવો જે એક એક એટલે શુદ્ધ. શું ડાયું છે ને છઠ્ઠી ગાથમ ભાઈ, નવી હોય અપમત્તો ન પમત્તો જાણ ગૌડ જોખા હો એમ ભણંતી શુદ્ધમ, વિનાયક ભાવ તેને એકપણાને જ અમે શુદ્ધ કહીએ, અનેક પર્યાય ને ગુણ ભેદ નહીં, એકલો ભગવાન એક સેકન્ડના અસંગ ભાગમાં પૂરણ પ્રભુ એક એટલે શુદ્ધ. શુદ્ધ એકને શુદ્ધ કહેવાનું કારણ કે આગળ નવ તત્વના ભેદને અશુદ્ધતાનો અનુભવ કહે છે. નવ તત્વના ભેદને આ જીવ છું, અજીવ છે, ના રાગ છે, ને નવ તત્વનો અનુભવ તો અનાદિનો છે. એ શું છે એ પછી આવશે, કે મોક્ષ ને સંબંધિદ્રા એનો તો ખરી નથી, પણ વ્યવહાર સંબંધિદ્રા અને વ્યવહાર મોક્ષનો અનુભવ એને છે, એ પછી આવશે. આય તો કે છે અમને આ શુદ્ધ ચૈતન્ય પદાર્થ હો છે ને, અસ્તુ હો એકલો ભગવાન આત્મા અમને હો. અમને નિમિત્ત જોતું નથી, રાગ જોતો નથી, નવ તત્વના ભેદની શ્રદ્ધા અને ભેદ જોતા નથી, અમને એકલો ભગવાન પૂરણ બ્રહ્મ ભગવાન પોતાનું સ્વરૂપ છે એ અમને હો. અમને હો કહીને જગતને આ હો એમ શીખવે, સમજાણું કાંઈ? અરે આત્મા પ્રભુ તો પૂરણ છો, પૂર્ણ ઇદમ અંદર છો. કેમ ભે આંખું બાર વસ્તુ અંતર, આંખું બાર એટલે પર્યાય દ્રષ્ટિ બાર જોવે, અવસ્થા જે વર્તમાન ચાલે છે જ્ઞાન નો અંશી બાર જોવે, એ આંખું અંદરમાં જોવે તો ખબર પડે કે આ શું છે. કે છે અમને તો એક ભગવાન આત્મા, જો આ પ્રાર્થના વિતરાગ ભાવની છો, વિતરાગ ભાવ એવો મારો આત્મા એક રૂપ છે, શુદ્ધ છે, એ અમને દૃષ્ટિમાં આવ્યો, પણ એવો જ આત્મા અમને તીર્થમાં વિતરાગ પણ હો. ભાઈ ઓલા અર્થમાં કર્યું છે ને કે આ વિતરાગ ભાવની પ્રાર્થના છે, ઓલા જયચંદ પંડિતના, આ કઈ એક નરીના પક્ષની ભાવના નથી, એ આગાથાના અર્થમાં આવે છે. અહીં મુનિ છે ને, અમને એકલો ભેદ વિનાનો ભાન તો થયો, પણ હવે એકલો હવે ચૈતન એકલો ભોળાય, અને અંદરમાં લીનતાની એકતામાં શુદ્ધતા જ એકલી રહી જાઓ, બીજું કઈ અમારે જોતું નથી. ભાવા ઇસ પ્રકાર હે, ભાવ અર્થ, આનો ભાવ અર્થ એવો છે કે જી વસ્તુ ચેતના લક્ષણ તો સહજી હૈ, ભગવાન આત્મા ચેતના જાણવું દેખવું એવું એનું લક્ષણ સ્વાભાવિક અનાદિતી છે. ભગવાન વસ્તુ આત્મા પદાર્થ એનું જાણવું દેખવું લક્ષણ, જે લક્ષણથી લક્ષ થઈ શકે એ લક્ષણ તો અનાદિનું એમાં છે. શું કે છે, ભગવાન આત્મા વસ્તુ, વસ્તુ વસ્તુ એટલે જેમાં ગુણો વસેલા તેને વસ્તુ કહીએ. વાસ્તુ કોને કહીએ, કે કોઈ મકાનમાં વસે તેને વાસ્તુ કહીએ. આકાશમાં વાસ્તુ લેવાતું નહીં છે, કોઈ વસ્તુ એમ વસ્તુ કોને કહીએ. અનંત અનંત જ્ઞાન આનંદનો કંદ જેમાં ભરેલી ગુણ શક્તિઓ, એવી આ જીવ વસ્તુ છે પ્રભુ. એવી જે વસ્તુ ચેતના લક્ષણ, એને ચેતવું એટલે જાણવું દેખવું એવા લક્ષણ તો એની પાસે અનાદિ ના છે, એ તો સહજી હે. પરંતુ શું કે છે, હવે એ લક્ષણે લક્ષિત અંતરમાં થવું એવું લક્ષણ તો એની પાસે અનાદિનું છે, પણ એ લક્ષણ વળી ગયું છે રાગની એકતામાં. એ મિથ્યાત પરિણામ કે કારણ ભ્રમિત હોવા, એ ચેતના જેનું લક્ષણ અને તેનાથી લક્ષ આત્મા થઈ શકે એવો ભગવાન, એ લક્ષણ તો અનાદિનો, પણ એ લક્ષણ ચેતના મિથ્યા પરિણામને કારણ શ્રદ્ધા વિપરીત છે. એને કા અલ્પજ્ઞ જેટલો એટલો જ હું, રાગથી મારું સંયોગથી હું, એવા મિથ્યા પરિણામને કારણ એ ચેતના લક્ષણની વર્તમાન પર્યાય મિથ્યા જ પર્યાય પણ પરિણામ કહો કે પર્યાય કહો, પરિણામ કે કારણ જેવું આમ કહ્યું ભાઈ, કર્મને કારણ નહીં એમ નથી કહ્યું. દેખો એની શબ્દની શૈલી તો જુઓ, તારવીને મૂક્યું પડે. આ આત્મા ભ્રમિત છે એ કર્મને કારણે ભ્રમિત છે, દર્શનમુખને કારણે ભ્રમણા છે ને, નહીં નહીં નહીં, કર્મને કારણે ભ્રમણા છે ના. ત્યારે સત સ્વરૂપ એવો ભગવાન, એનું ચેતનાથી સત સ્વરૂપ લક્ષણ, એમાં વિપરીત મિથ્યા પરિણામને કારણે ભ્રમિત થઈ ગયો છે. ઊંધી માન્યતા અનાદિની છે. રાગને પુણ્ય, દયાને દાન, ભક્તિને કામ, ક્રોધ, બસ બસ એ બધું હું, એટલો હું, એટલો હું, એનું અસ્તિત્વ ચેતના લક્ષણે ત્રિકાળ અસ્તિત્વને સ્વીકારવું જોઈએ. એને ઠેકાણે એ લક્ષણે જેનું લક્ષણ નથી, જેનું એ લક્ષણ નથી, એવા રાગ દ્વેષને પુનપાપ તેને એકત્વ બુદ્ધિએ મિથ્યા અસત બુદ્ધિએ મિથ્યા પરિણામને કારણ એ પર્યાય ભ્રમિત થઈ છે, ભ્રમણા થઈ ગઈ છે. એને સુખ પરમા છે, પુણ્યમાં ધર્મ છે, પાપનમાં સુખ ઠીક પડે છે, એવી મિથ્યા પરિણામને કારણ, મિથ્યા એટલે અસત્ય, જે સત્યના પરિણામ થવા જોઈએ, ભગવાન આત્મા હું આનંદ છું, શાંતિ છું, એવા પરિણામથી ઉલટા પરિણામ, તો ઉલટાનો પરિણામનો કરનારો પણ પોતે કરતા આત્મા છે, એવા મિથ્યા પરિણામને કારણે ભ્રમિત હોવા, ભ્રમણા થઈ ગઈ છે ને અનાદિની. અપને સ્વરૂપ કો નહીં જાણતા, એ ચેતના જેનું લક્ષણ, એના આ ચૈતાનંદ ભગવાન, ચૈતન મૂર્તિ ભગવાન છું, એની અંદર નજરો કોજી કરી ભ્રમિત થયો છે, માટે ભ્રમણા 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 ભ્રમણા, મારું સુખ ને મારો ધર્મ મારા અંતરમાં છે, મારા ગર્ભમાં પેટમાં આનંદને અતિન્દ્રિય રસ પડ્યો છે, અને સર્વજ્ઞ પદ મારા પેટમાં પડ્યું અંતરમાં, વર્તમાન અંશને અંતરમાં વાવે તો એને ખબર પડે, પણ વર્તમાન અંશમાં મિથ્યા પરિણામને કારણ ભ્રમિત થયો, અપને સ્વરૂપ કો નહીં જાણતા, પોતાનું ચિદાનંદ ચૈતન જ્યોત પરમાત્મ સ્વરૂપ છે એને તે જાણવાનો પ્રયત્ન કર્યો નથી ને જાણતો, ઈ સે અજ્ઞાની કહેના, જેવો આટલી વાત કરી, આ કારણે એને અજ્ઞાની કહેવું, જ્ઞાનાવરણીને કારણે નહીં, બે વાત નાખી દીધી. હા, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, આનું કહું નહીં, કર્મને લઈને છે, અડાટ પર પદાર્થ ઉડતે તને નુકસાન કરતી છે, ભગવાન પાસે તો અનંત વાર ગયો હતો, નિમિત્ત તો હારા મેળ્યા હતા, મન નિમિત્ત કેમ ન કામ કર્યું, અંતરંગ નિમિત્ત એને નહોતું ખસ્યું, દર્શનમાં ખસ્યો નહોતો, અરે ભગવાન આ ક્યાં લાવ્યો, તો ઊંધામાં પણ ઊંધું આવું કેટલું લાવ્યો, એની શુદ્ધતા બી મોટી અને એની અશુદ્ધતામાં અવળો પીડ્યો એ પણ મોટો છે, અનંત તીર્થંકરો આવે તો સમજો જાય, અને સમજ્યા પછી અનંતતા પ્રતિકૂળ સંયોગ આવે તો પલટે નહીં એવો તાકાતનો છે, સમજાણું કાંઈ, ભગવાન આત્મા પોતાના સ્વરૂપને નથી જાણતો, ઈશ્વર અજ્ઞાની કહેના, એ કારણે તેનું જ્ઞાન નથી એને સ્વરૂપનું, એ રાગ ને પુન ને વિકલ્પ ને શરીર ને વાણી ને આ લાંબુ લાંબુ આમ કે નહીં, પર્યાય બુદ્ધિ વાળાનું લંબાણ પર ઉપર જાય છે, વર્તમાન અંશના લક્ષ વાળાનું લક્ષ આમ જાય છે, રાગ ઉપર વિકાર ઉપર સંયોગ ઉપર આમ જાય છે, અને એ અંશને અંતરમાં વાળતા એનું વલણ પૂર્ણાનંદ ઉપર જાય છે, સમજાય છે કાંઈ, યહી જીવ અપને સ્વરૂપ કા, હા અતઈવ એસા કહા, દેખો એ માટે એમ કહ્યું કે મિથ્યા પરિણામ કે જાણે છે, અહીં તો શીખ શું કરવું પાછું, એ તો એક મિથ્યા પરિણામ તે કર્યા છે અને એ જઈ શકે છે ને એકલો આનંદ ને સુખરૂપ થઈ શકે છે, એ મિથ્યા પરિણામ કે જાણે છે, યહી જીવ એટલે જીવ તો એ નહી, જેને માન્યું હતું કે હું દયાદાન ને પુનપાપના વિકલ્પ જેટલો અંતિ મારું કર્તવ્ય ને એ મારું સ્વરૂપ અજ્ઞાન મિથ્યાથી, એ મિથ્યા પરિણામને જાણે છે એટલે કે ક્ષણિક છે વિકાસ, ભ્રમણા પણ ક્ષણિક છે, ત્રિકાળી નહીં, ત્રિકાળમાં ભ્રમણા પેઠી નથી ને ભ્રમણા ત્રિકાળનું રૂપ ધારણ કરતી નથી, સમજાણું કાંઈ, એ ભ્રમણા જાણે છે યહી જીવ, ગુલામે એમ કહ્યું હતું કે મિથ્યા જ પરિણામ કે કારણ ભ્રમિત હોવા હતા અને જાણતો નથી, અહીં કોઈ મિથ્યા જ પરિણામ કે જાણે છે પંજાથી વાત લીધી, કામ વહી જીવ અપને સ્વરૂપ કા, ઓલો અજ્ઞાની હતો, હવે આ પરિણામને નાશથી પોતાનું સ્વરૂપ અનુભવશીલી હો, અનુભવશીલી હો, એ આત્મા એ મિથ્યા પરિણામને છોડ, અને મિથ્યા પરિણામ છૂટતા અજ્ઞાન છૂટ્યું, અજ્ઞાન છૂટતા સ્વનું જ્ઞાન થયું, સ્વનું જ્ઞાન થતા અનુભવશીલી હો, એ ભગવાન આત્મા જે આનંદને શુદ્ધ છે એને અનુસરીને ભગવાનનો સ્વભાવ પ્રગટ કર, અનુભવશીલી હો, આચરણ બતાવે છે. સ્વભાવ સ્વભાવ ભગવાન આત્મા જ્ઞાનનો ચમત્કારી સૂર્ય એનો અનુભવશીલ હોવ. રાગ ને પુણ્ય ને પરનો અનુભવ તો અનંતવાર કેવી આગળ કહેશે એની એની ચેતનાના પ્રકાર પાડીને આમાં જ કહેશે. કારણ કે કેવું છે, વેદન આઈ ગયું છે ને આઈ વેદન તે કર્યું નથી. જીવ અપને સ્વરૂપ કા અપને સ્વરૂપ કા સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ્ઞાન દર્શન આનંદ એનું ત્રિકાળી સ્વરૂપ છે એનો અનુભવશીલ હોવ એનો અનુભવ કરો એ તમારા આનંદનો ઉપાય છે. એ મુક્તિનો ઉપાય છે, બીજો કોઈ મુક્તિનો ઉપાય છે? અનુભવશીલ હો એમ લીધું હો ભાષા પાછી કેમ લાગ સમ્યક દર્શન હો કે એમ ભાઈ ન લીધું. સમ્યક દર્શન વ્યાખ્યા સાધન કરી નાખે કોઈ એટલી અને બોલ્યા પ્રતક વેદન કરીને એમ પ્રતીત કરે તો સંકિત છે, ગરબડ ન ઉત્પન્ન કરે. અનુભવશીલ જેવો પુનઃ પાપના વિકલ્પોનો શીલી અનુભવશીલ હતો જ્ઞાનનો, એને એકવાર જ્ઞાત ખા જ્ઞાત સમજે પલટો માર દ્રષ્ટિનો, દ્રષ્ટિને દોલત બતાવે. આખી દોલતથી ભરેલો ભગવાન એ દ્રષ્ટિ ના છે, એમાં અનુભવશીલ હો. એ ચૈતન આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે એને અનુસરીને શુદ્ધની દશાનો અનુભવ આચરણ વાળો થા, આ એનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ કહેવાય. સમજાનું કાંઈ આમાં ક્યાં કરકે? જો હવે આ છેલ્લામાં છેલ્લી વાત લેવી છે, ક્યાં કરકે? ઇમામ નવતત્વ સંતતી મુક્તવા. ઇમામ એટલે આગે કહે જાણી વાલે, નવતત્વ એટલે જીવ જીવ જેવો અનાદિનો હું એક જીવ છું એવો વિકલ્પ છે, આ અજીવ છે એવો પણ એક વિકલ્પ છે, એ આશ્રમ નામ પુણ્ય દયાદાનના પરિણામ અને પાપના બે ભેગા થઈને આશ્રમ છે, એનું અટકવું તે ભાવ બનશે. સંવર એટલે અશુભ જયારે નથી એટલો જરી પ્રકૃતિ એને પ્રકારમાં કેટલીક બંધાતી નથી, એ અપેક્ષાએ તેને વ્યવહાર સંવર કહેવામાં આવ્યો છે. વ્યવહાર સંવર એટલે મિથ્યા દ્રષ્ટિમાં સાચો સંવર નહીં, કે જેટલો અશુભ ટળ્યો છે અંશે એમાં એટલા ભાગને તેને સંવર મિથ્યા દ્રષ્ટિને આવો સંવર અનાદિનો અનુભવમાં છે. નિર્દ્રા કંઈક કર્મ ખરે છે એને એક દિશ ખરે માટે તેને નિદ્રા કહેવામાં, અને મોક્ષ એટલે કે એક દિશ ખર્યો તેને વ્યવહારે મોક્ષ કહીને, એ મોક્ષનો પણ અનુભવ અજ્ઞાની આવા નવ તત્વનો અનાદિથી અનુભવ કરે. પુણ્ય ને પાપ પછી શબ્દ લીધા, એ દયાદાનના પરિણામનો અનુભવ કરે છે અને પાપના પરિણામનો અનુભવ કરે. આ નવી તત્વ એની પર્યાયમાં વિકારપણે અનુભવે છે, મિથ્યા દ્રષ્ટિ એની વાત લીધી છે. ઓલા સાચા સંવર નિજરા મોક્ષની વાત નથી, નિશ્ચય સંવર નિશ્ચય નિજરા નિશ્ચય મોક્ષની વાત નથી. વ્યવહારુ જીવનું સ્વરૂપ વિકલ્પથી માન્યું, અજીવને માન્યો, આશ્રવબંધને જાણ્યું અનુભવ્યું, અને સંવર નિજરા ને મોક્ષ વ્યવહાર એટલે એક મિથ્યા અશુભ ભાવ જેટલો નહીં એટલો સંવર ગણી, નિજરા થઈ થોડી અંશે ખરી એને નિજરા ગણી, દેશ નિદ્રાને મોક્ષ આખો ગણી એને તે અનુભવે છે નિગોથી માંડીને અનાદિ. શું કહ્યું સમજાણું કાયાના? એ અનાદિક સંબંધ કો સંતતિની વ્યાખ્યા કરી, એ અનાદિનો અનુભવ નવનો છે. વિકલ્પ વાળો રાગ વાળા નવના ભેદ વાળો અનુભવ મિથ્યા દ્રષ્ટિને નિગોધના કાળથી અનાદિનો છે. નવમી દ્રવ્ય ગયો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી અને નવ તત્વનો અનુભવ છે, એક ચૈતન તત્વનો અનુભવ નથી. ભેદવાળો નવનો અનુભવ સમજાય છે? કાંઈ ભારે વાતો પણ એક 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 કલાકમાં કેટલી ઝીલવી. અહીં કે છે એ નવની સંતતિ, સંતતિ એટલે સંબંધ, નવનો સંબંધ છે. જે હજે નવના વિકલ્પ આવો સંબંધ કો છોડ કર છોડ એને અને અનુભવશીલી હોવ, આત્મદર્શન કરી શ્રદ્ધા જ્ઞાન અનુભવી અને અનુભવશીલ હોવ, એનો ભાવ આપેલો.
તમારા વચન ગુરુદેવ.